તારીખ 10/1/1997 શ્રી સમયસાર ગાથા 49 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 75
ભૂગળ પદાર્થના ગુણ એવા રૂપ રસ ગંધ વર્ણ નથી, શબ્દ પણ નથી. રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શ એ કાંઈ નથી, પણ આત્માને આકાર નથી. દિવ્ય ધ્વનિમાં આત્માને આકાર નથી એવો શબ્દ પ્રચલિત થતા અન્ય મતોમાં પણ આત્માને નિરાકાર ગણવામાં આવે છે. કેવો છે? બ્રહ્મ કે નિરંજન નિરાકાર છે એ લોકો પણ એમ કહે છે, એને નિરાકાર કહે છે, અને અન્ય મતિ પણ એને નિરાકાર કહે છે. નિરાકાર છે એટલે એને આકૃતિ જ બિલકુલ નથી એમ કહેવાનો અભિપ્રાય નથી, પણ કોઈ એક ચોક્કસ આકૃતિ અનાદિ અનંત આત્માને હોતી નથી એમ કહેવાનો અભિપ્રાય છે. શું નિરાકાર કહીને આકૃતિ વિનાનો પદાર્થ છે એમ નથી કહેવું, પણ અનાદિ અનંત એક જ પ્રકારની સ્વાભાવિક આકૃતિ હોય એવો એ પદાર્થ નથી. આકૃતિ એની બદલાયા કરે છે. સંસાર અવસ્થામાં તો બદલાયા જ કરે છે. ભાવ ભાવાંતરમાં જે જે દેહ ધારણ કરે છે તે દેહ પ્રમાણે તેની આકૃતિ અવશ્ય હોય છે, અને સિદ્ધાલયમાં ચરમ શરીરથી મનુષ્ય આકૃતિએ, કેમ કે મનુષ્ય સિવાય ત્યાં જવાનો પ્રશ્ન નથી, એટલે મનુષ્ય આકૃતિમાં છેલ્લા શરીરથી થોડી ઓછી ઘટેલી એવી આકૃતિ સિદ્ધાલયમાં હોય છે. એમ આકૃતિવાન પદાર્થને અહીંયા નિરાકૃત કહેવાનો આ અભિપ્રાય છે એમ જાણો. હવે પૂતગળથી ભિન્ન લીધી, પૂતગળની પર્યાયથી ભિન્ન લીધો. શું નામ કર્મના વિપાકમાં નામ કર્મનો સ્વામી નહીં હોવાથી એનાથી ભિન્ન લીધો, કેમ કે નામ કર્મ અનુસાર આકૃતિ છે, નામ કર્મ અનુસાર શરીર છે, શરીર પ્રમાણે આકૃતિ છે. સ્વાભાવિક સંવેદન શક્તિ સંબંધિત છે. શું કહેવું છે? કે જુદા જુદા આકાર રૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓ, જગતના પદાર્થોને પણ કોઈ ને કોઈ આકાર છે, પછી અરૂપી હોય કે રૂપી હોય, પણ એને આકાર તો છે. જેમ કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એનો આકાર લોક પ્રમાણ છે. આકાશને આકાર છે પણ તે અનંત છે એટલે એનું માપ નીકળતું નથી. અને પૂતગળ પરમાણુ અને કાળાણુ ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ એની ક્ષેત્ર મર્યાદા હોવાથી એને પણ આકાર છે, પણ તે છદ્મસ્થનું જ્ઞાનને ગમ્ય નથી, કેમ કે છદ્મસ્થનો સ્થૂળ ઉપયોગ છે. કેવળ જ્ઞાનના સૂક્ષ્મ ઉપયોગમાં તે જ્ઞાન ગોચર થાય છે. એમ સમસ્ત વસ્તુઓ જુદા જુદા આકારે પરિણમેલી છે, એક આકારે બધી વસ્તુ નથી પણ નક્કી કર્યું, અનેક વસ્તુઓ છે એમ નક્કી કર્યું, આત્મા એકલો છે એમ નહીં પણ અનેક વસ્તુઓ છે એમ નક્કી કર્યું, એના ભિન્ન ભિન્ન આકારો છે એમ પણ નક્કી કર્યું, અને એને જાણનાર, એના સ્વરૂપને જાણનાર, શું એ વસ્તુઓના સ્વરૂપને જાણનાર જીવ ભાવ જ્ઞાન છે. શું જે જ્ઞાન પોતે અનુભવે છે, સંવેદન શક્તિ રૂપે છે, એવું જ્ઞાન એની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ધરાવે છે. એને સંબંધિત લીધો, હા, સમસ્ત લોકના મિલાપથી એમ લીધું છે. શું મિલાપનો અર્થ સંબંધ કર્યો છે, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ લેવો, શું તાદાત્મ પણ એ નહીં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ લેવો. હા, આમ તો સંવેદન શક્તિ સંબંધિત છે એટલે તદાકાર છે એમ લીધું છે, પણ તદાકારનો અર્થ શું થાય? કે જેવું છે એવું જાણે છે, એમ બીજા પદાર્થની આકૃતિ ઉભી થાય છે જ્ઞાનમાં, એમ લેવું. તદાકાર એટલે શું? તન્મય ન લેવું. તદાકારના બે અર્થ થાય, તે આકારે અને તે તન્મય પણે. એમાં અહીંયા તન્મયનો અર્થ ન લેવો, પણ એની આકૃતિ ઉત્પન્ન થાય છે. પરમાણુ સામે હોય તો પરમાણુની આકૃતિ ઉત્પન્ન થાય છે, કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર હોય તો એ ક્ષેત્રની આકૃતિ, લંબગોળ, ચોરસ, ગોળ, ગમે તે પ્રકારે, અષ્ટકોણ, ષષ્ટકોણ બધું આવે એમાં. પ્રતિબિંબ શબ્દ વાપરે છે, પ્રતિબિંબ શબ્દ 19માં કળશમાં પૂતે છે, 21માં કળશમાં આચાર્ય દેવે. જેની સ્વાભાવિક સંવેદન શક્તિ સંબંધિત છે એટલે એ આકાર એની અંદર, જ્ઞાનની અંદર પ્રતિભાસે છે. એવો હોવા છતાં પણ, આત્મા એવો હોવા છતાં પણ, જેને સમસ્ત લોકના મિલાપથી રહિત નિર્મળ જ્ઞાન માત્રની અનુભૂતિ થઈ રહી છે, આકૃતિ જણાવવા છતાં પણ આખા લોકના પદાર્થથી જે સંબંધ રહિત પદાર્થ છે, અસંગ તત્વ છે, કોઈની સાથે એ સંગપણું પામતો નથી, એવો એ પદાર્થ છે, અને એની નિર્મળ જ્ઞાન માત્રપણે અનુભૂતિ થઈ રહી છે. એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે, માટે પોતે આકાર વિનાનો છે. ભલે બીજી આકૃતિઓ એમાં ઝળકતી હોય, પણ પોતે આકાર વિનાનો છે, એ અપેક્ષા એને અનિર્દિષ્ટ સંસ્થાન કહેવામાં આવે છે. સંક્ષિપ્તમાં એમ કહી શકાય આ વાતને, કે અનેક આકૃતિઓ ભલે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય, છતાં અને જ્ઞાન તદાકારે થયું એમ પણ ભલે કહેવાય, શું છતાં પણ અનુભૂતિને જોતા, નિર્મળ અનુભૂતિને જોતા, શું કહે છે કે આખા લોકના મિલાપથી સંબંધથી રહિત આ અનુભૂતિ છે. અનુભૂતિને કાંઈ લેવા દેવા નથી. જ્ઞાન વિશેષમાં ભલે આકાર હોય, જ્ઞાન સામાન્યમાં કાંઈ આકાર નથી આવતો. જાઓ, તને આકાર જોતા અકળામણ થાય છે, શું કહે છે હવે કે એ જીવ તને આકાર જોઈને અકળામણ થાય છે, પણ તારી સંવેદન પર્યાયમાં તો, અનુભૂતિની પર્યાયમાં તો આકાર પણ નથી, માટે તું અસંગ તત્વ છું, અનિર્દિષ્ટ સંસ્થાન છું. જગતના કોઈ પદાર્થના આકાર સાથે તારે કાંઈ સંબંધ નથી, માટે તું અનિર્દિષ્ટ નિરાકાર પદાર્થ છું, એમ જાણી લે. આકારને તારે કાંઈ લેવા દેવા નથી. મૂળ સંસ્કૃત શબ્દ તો વાપર્યો છે, નિયત સંસ્થાન પરિણત સમસ્ત વસ્તુ તત્વ સંવિલિત. સંવિલિત શબ્દ છે, લ્યો, સંવિલિત છે ને, મૂળ શબ્દ મળે કે ન મળે, કદાચ સ ઉપસર્ગ હોય તો નહીં મળે. મૂળ શબ્દ અસરો મળી જશે, સંવિલિત મળે છે. જો બધું ઉપસર્ગ હશે તો નહીં મળે, પણ સંવિલિત એક શબ્દ હશે તો મળશે. અજયનો શબ્દ છે સંસ્કૃતમાં. સમસ્ત વસ્તુ તત્વ સંવિલિત સહજ સંવેદન શક્તિત્વે અપી સ્વયં અખિલ લોક સંવલન. ત્યાં પાછો સંવલન શબ્દ વાપર્યો છે, બે જગ્યાએ એક જ શબ્દ વાપર્યો છે. સંવલન શૂન્ય, સંબંધ કરે છે અને સંબંધથી શૂન્ય છે, લ્યો, ઠીક. આ જૈન દર્શનમાં ચાલે, હા, મિલાપ શબ્દ કર્યો છે. મળવું સંબંધ થવો, મળવું સંબંધ થવો, સંબંધ કરવો અને મળવું, બે શબ્દોનો પહેલામાં સંબંધિત વાપર્યો છે ને બીજામાં મિલાપ વાપર્યો છે, નથી ને, તો એ પછી ઉપસર્ગ છે. તો વિલિત, વિલિત આવવું જોઈએ, વિલિત હોવો જોઈએ. હોમાં પણ નીકળે છે, યર હવો છેલ્લામાં નીકળશે. હે, વલિત એટલે મીટળાવું. હા વલી તો ઠીક છે, મેં થોડો ખાય છે તો ખરો, કેમ કે વલિત શબ્દ બીજામાં સમવલિત છે, પહેલામાં સમવલિત છે, અને નિર્મળ ઉદયમાન અનુભૂતિ અત્યંતમ પ્રતિવિશિષ્ટ સ્થાન પરિણત વસ્તુ સમવલિત સમવલિત છે, વલિત શબ્દ છે. સ્વયં અખિલ લોક સમવલન, બીજામાં સમવલન લીધું છે, વલન અને વલિત બે લીધું છે. મૂળ ધાતુ શું નીકળે છે એ તો મને ખબર નથી ને, ધાતુ હોય તો ખબર પડી જાય, ધાતુનો ગ્રંથ છે આપણી પાસે, ધાતુનો ખ્યાલ નથી મૂળ ધાતુ શું છે જેના ઉપરથી શબ્દો બન્યા. તદાકરતામાં લીધું છે, એટલે તો કૌંસમાં તદાકાર અર્થ કર્યો છે, સંબંધિતનો અર્થ તદાકાર કર્યો છે, પણ તદાકારનો રૂઢિ અર્થ તન્મય પણ આપણે કરીએ છીએ. નહીં વિલય નથી, વલિત વિલિત અને વલત બે છે. શું પહેલામાં વલિત છે શું, અને એ કહે છે એમ વલિતનો અર્થ એમ થાય છે કે વળગવું, વળગવું મેલ ખાય છે થોડો ગુજરાતી, એનામાંથી વળગવું એમ આવ્યું છે, કારણ કે તો ઉતરેલી ભાષા છે, ગુજરાતી છે સંસ્કૃતમાંથી ઉતરેલી ભાષા છે. અને બીજામાં નિર્મળ અનુભૂતિ અત્યંત સંવલન, વલન શબ્દ લીધો છે, લોકાલોક સંવલન, નિર્મળ જ્ઞાન માત્ર અનુભૂતિ થઈ રહી છે, પોતાને તો અનુભવ જોવો તો જ્ઞાન માત્ર એવો અનુભવ થઈ રહ્યો છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે, થોડો નહીં પણ અત્યંતપણે સંસ્થાન વિનાનો છે. કોનાથી? બીજાના આકારોથી. બીજાના આકારો પોતામાં આવતા નથી. જ્ઞાન જ્ઞેયાકાર થાય કે જ્ઞાન જ્ઞાનાકાર રહે, આત્મા અનિર્દિષ્ટ સંસ્થાન છે એમ આચાર્ય મહારાજને કહેવું છે, આત્માને આકાર નથી. આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કયો, અથવા એને કોઈ સ્વાભાવિક આકાર અનાદિ અનંત નથી એમ જાણવો. જે તે ગતિમાં જે તે પર્યાયમાં આકાર હોય છે તે સાદી શાંત છે અને સિદ્ધાલયમાં સાદી અનંત છે. બસ હવે અવ્યક્ત વિશેષણને સિદ્ધ કરે છે. હવે જે આત્મા અજ્ઞા અવ્યક્તપણું છે એને કહે છે કે છ દ્રવ સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. આમાં બાહ્ય પદાર્થો લીધા, છે દ્રવ સ્વરૂપ લોક બીજા જીવ આવી ગયા, એની અંદર પાંચ અજીવ પણ આવી ગયા અને બાકીના જીવો પણ આવી ગયા, છે છ દ્રવ્ય લીધા. એ છે દ્રવ્યો આ આત્માથી બાહ્ય હોવાને લીધે વ્યક્ત છે, એટલે અહીંયા વ્યક્તપણું બાહ્યપણાના સ્થાનમાં વ્યક્તપણું લેવું. શું નહીતર તો એમાં એક જ રૂપી છે અને બાકીના પાંચ અરૂપી છે, પણ અહીંયા એ વાત નથી. અહીંયા તો છે છ ને પોતાના સિવાયના છ દ્રવ્યો એ બાહ્ય છે, બાહ્ય છે માટે અન્ય છે, અન્ય છે માટે ભિન્ન છે, ભિન્ન છે માટે એ ઉપાદે નથી, એ બધું એમાં આવી જાય છે. અને આત્મા અવ્યક્ત છે માટે ઉપાદે છે, અંતર તત્વ છે. ભિન્ન છે એટલે સપ્તમ દ્રવ્ય થઈ ગયું, ભિન્ન છે એટલે ઉપાદેય નથી એમ પણ એમાં આવી જાય છે. પારકું છે, ભિન્ન છે એટલે પારકું છે, પારકું છે એટલે મારે કઈ લેવા દેવા નથી. બીજું કષાયોનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે પણ અવ્યક્ત છે. હવે પોતાના પરિણામ લીધા, વિભાવ પરિણામ, વિકારી પરિણામ, કે અનેક પ્રકારના કષાયનો સમૂહ જે ઉત્પન્ન થાય છે અને જે કર્મરૂપી ભાવકનો ભાવ્ય છે, જે 32મી ગાથામાં આવી ગયું, 32-33 ગાથા, એ ભાવક ભાવ વ્યક્ત છે. વ્યક્ત છે એટલે બાહ્ય છે, બાહ્ય છે અને જીવથી તે અન્ય છે એમ, માટે પણ આત્મા અવ્યક્ત છે. એટલે એ સ્થૂળ છે, બાહ્ય છે, સ્થૂળ છે, ભિન્ન છે. આત્મા સૂક્ષ્મ છે, એનાથી ભિન્ન ને અવ્યક્ત અંતર તત્વ છે, માટે પણ આત્મા અવ્યક્ત છે. અને કષાયોનો સમૂહ વ્યક્ત છે એ તો બધા સમજી શકે એવી વાત છે. ત્રીજો, કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વશક્તિઓ નિમગ્ન એટલે અંતર્ભૂત છે, સર્વ વ્યક્તિઓ નિમગ્ન એટલે અંતર્ભૂત છે, માટે અવ્યક્ત છે. આ એક ત્રીજો બોલ કાઢ્યો, એ ત્રિદૃષ્ટિ પ્રકાશની ચર્ચામાં આપણે આવી ગયો છે કે આત્મામાં સર્વ પર્યાયો એટલે વ્યક્તિઓ, વ્યક્તિઓ એટલે પર્યાયો, અહીંયા વ્યક્તિઓ શબ્દ વાપર્યો છે, એ પર્યાયો ચૈતન્યની સર્વ પર્યાયો શક્તિ રૂપે કારણપણે યોગ્યતાપણે રહેલી છે અને તે પોતાના સ્વકાળે વ્યક્ત થાય છે. શક્તિ રૂપે વ્યક્તિઓ રહેલી છે અને તે પોતાના સ્વકાળે વ્યક્ત થાય છે, એ વાત કરી અહીંયા. શું કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વશક્તિઓ નિમગ્ન થાય છે, નિમગ્ન છે, પડેલી જ છે, અંતર્ભૂત રહેલી જ છે, ભૂત એટલે રહેલી છે, અંદરમાં રહેલી છે, માટે આત્મા અવ્યક્ત છે. એ સર્વશક્તિઓ અંતર્મગ્ન હોવાથી સર્વ વ્યક્તિઓ, અને એ ચિત્ત સામાન્ય એટલે દ્રવ્ય, દ્રવ્યની અંદર એ દ્રવ્ય ભાવે રહેલી છે, પર્યાય ભાવે રહેલી નથી, પણ દ્રવ્ય જે ત્રિકાળી દ્રવ્ય છે અને આ યોગ્યતા છે, એ બે જુદી જુદી ચીજ છે. શું નહીતર વળી આ એક તકલીફ થાય છે કે અંદર તો ત્રિકાળી સામાન્ય એકરૂપ તત્વ છે, એમાં આવું બધી વિવિધ પ્રકારની યોગ્યતા કેવી રીતે હોય, પણ ન હોય તો આવી ક્યાંથી? એક સમય તે સૌ સમય, જે એક સમય વ્યક્ત થાય છે તે એક સમય પૂરતી નથી, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ, એની અવસ્થામાં ભેદ છે, શક્તિ અને વ્યક્તિ એવું, બાકી છે તે સૌ સમય માટે છે, એ ભાવ ક્યાંય ચાલ્યો જતો નથી. જેમ પાણીનું તરંગ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે, સમુદ્રમાંથી પાણીમાંથી જ પાણીનું તરંગ ઉત્પન્ન થાય છે અને એ પાણીનું તરંગ પાછું સમુદ્રમાં જ વિલીન થાય છે, એમ અવસ્થા પદાર્થમાં ઉત્પન્ન થાય છે અને પદાર્થમાં વિલીન થાય છે. ચિત્ત સામાન્યમાંથી ઉત્પન્ન થઈ અને ચિત્ત સામાન્યમાં ચાલી ગઈ અને છતાં સામાન્ય સામાન્ય જ રહ્યું, એમાં વિશેષતા ન થઈ, અબટ ઘટ પદાર્થ રહ્યો, વધતો નથી ને ઘટતો નથી એવો પદાર્થ રહ્યો, જેમ સમુદ્ર વધતો ઘટતો નથી એ રીતે. વિભાવ આવ્યો હોય ક્યાંથી ને વિભાવ ગયો હોય ક્યાંથી, બે પ્રશ્ન થાય એવું છે. પણ પહેલા તો એ નક્કી કરો કે વિભાવ શક્તિનો ધર્મ છે કે વ્યક્તિનો ધર્મ છે, તો પછી એ પ્રશ્ન શક્તિ માટે શા માટે, એ પ્રશ્ન શક્તિને શું કરવા, શક્તિને પકડીને શું કરવા પૂછવામાં આવે છે? વ્યક્તિમાં થયો અને વ્યક્તિમાં ગયો એ પહેલા એ જ ભાવ શક્તિ રૂપે છે અને પછી પણ શક્તિ રૂપે છે, પહેલા કારણ શક્તિ રૂપે છે ને પછી કાર્ય શક્તિ રૂપે છે, શક્તિને ધર્મ શુદ્ધિ અશુદ્ધિનો લાગુ પડતો નથી. મલિનતાનો પ્રશ્ન કે મલિનતાના અભાવનો પ્રશ્ન, શુદ્ધિ અશુદ્ધિ બંને શક્તિને લાગુ નથી પડતું, વ્યક્તિને લાગુ પડે છે. દીવાસળીમાં અગ્નિ છે કે નહીં છે, કેવડી ઝાડવાળી અગ્નિ છે, કયા કલરની અગ્નિ છે એની અંદર બતાવો લ્યો. જો અગ્નિ હોય તો એને ઝાળ હોય, અગ્નિ હોય તો એમાં ઉણાપણું હોય. દીવાસળીના ટૂંકામાં ઉણાપણું બતાવવું જોઈએ. ઠંડી દીવાસળીમાં અગ્નિ છે, ઘા છે, ઝાળ વિનાની, ઉષ્ણતા વિનાની, ઠીક. અગ્નિ હોવા એ તો એનો સ્વભાવ છે, ઉષ્ણતા તો. ઉષ્ણતા વિનાની, ઝાળ વિનાની, કલર વિનાની અગ્નિ દીવાસળીમાં છે કે નહીં? હે, ન હોય તો પ્રગટ થાય નહીં, પણ એ શક્તિ રૂપે છે. એટલે આ તો સાયન્સ છે. સાયન્સને સાયન્સની દ્રષ્ટિથી, સાયન્સની પદ્ધતિથી સમજવું પડે. તમે સાયન્સને ગણિતની પદ્ધતિથી સમજો તો ન સમજાય. શું ભલે એ વિષયને એની સાથે કોઈ અંશે સંબંધ છે, ગણિતને અને વિજ્ઞાનને, પણ બંને એક વિષય નથી, બંને ભિન્ન ભિન્ન વિષય છે. શું તો એને વિજ્ઞાનને તો વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવું પડે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એ વાત સમજાયું નથી. ત્યાં સુધી જીવ ગણિતની પદ્ધતિએ સમજવા માગે તો ન સમજી શકાય. એને વિજ્ઞાનમાં શક્તિને પ્રોપર્ટી કહે છે. અને આવા જે ધર્મો હોય છે, જે પ્રગટ પણ હોય છે અને અપ્રગટ પણ રહે છે, એને એની એને પ્રોપર્ટી નથી કહેતા, એને એનું કેરેક્ટર કહેવામાં આવે છે. શું વિજ્ઞાનમાં, ભૌતિક વિજ્ઞાનમાં એ વાત બહુ પ્રસિદ્ધ છે. શું જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ, વિજ્ઞાનના વિદ્યાર્થીઓને સમજાશે બરાબર. હા, તો ચૂનો પણ કેલ્શિયમ કાર્બોનેટ છે, અને આરસનો પથ્થર પણ કેલ્શિયમ કાર્બોનેટ છે. પણ ચૂનો ભીંતે લગાડાય અને ચોટે, આરસના પાવડર કરીને ભીંતે લગાડો તો ચોટે નહીં, કેમ કે બેના ધર્મો જુદા જુદા છે. તો એની કેમિકલ પ્રોપર્ટી એક જ છે, પણ એના ફિઝિકલ કેરેક્ટર જુદા જુદા છે. શું કેમિકલ કમ્પોઝિશન બંનેનું એક જ છે, છતાં એની ફિઝિકલ પ્રોપર્ટી જુદી જુદી ખરી કે નહીં? એ જુદી જુદી હોય છે, બે એક નથી હોતી. એનું તત્વ એક છે અને છતાં બંનેના કામ સાવ જુદા છે, અને બંનેની અવસ્થાઓ સાવ જુદી છે, સ્વીકારી ન શકાય એવું. એમાં કેટલાય કેલ્શિયમ કાર્બોનેટના ફોર્મેશન જુદા જુદા છે, ને બધાના ઉપયોગ જુદા જુદા છે. ઠીક, એક ઉપયોગ નથી થતો. તો એ તો વસ્તુને, ભૌતિક વસ્તુને પણ એના પદાર્થ વિજ્ઞાનથી સમજે તો એનો ઉપયોગ થાય. એમાં એક જ ધોકોલીને ઉભો રહ્યો કે એમાં કેલ્શિયમ કાર્બોનેટ જ છે તો આમ કેમ નહીં, ન ચાલે એમાં. શું એમાં એનું જુદું જુદું જે કાંઈ એના ગુણધર્મો હોય એને સમજવા પડે છે, અને એ એક હકીકત છે, એ પણ એક હકીકત છે. શું એવી વાત છે. શું કહે છે કે ચિત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ, સર્વમાં શુદ્ધ અશુદ્ધ બધી આવી કે ન આવી, હે, આત્માનો જે ચારિત્ર ગુણ છે એની શક્તિ છે. અને ચારિત્ર ગુણનું શુદ્ધ પરિણમન વિતરાગતા છે, એ જ ચારિત્ર ગુણનું અશુદ્ધ પરિણમ રાગાદિ ભાવ છે. અશુદ્ધ પરિણમન છે એ રાગાદિ ભાવ છે. તો પછી ચારિત્ર ગુણમાં રાગ થયો ક્યાંથી? ચારિત્ર ગુણ રાગ પણ એ પરિણમો ક્યાંથી? કે એ પણ એનામાં પરિણમન ધર્મમાં સંભવિત છે. ક્યાં? પરિણામ ધર્મમાં એ સંભવિત છે. રાગ અને વિતરાગતા, એ વિતરાગતા પરિણમન છે. શક્તિમાં તો વિતરાગતા, રાગ વિતરાગતા કાંઈ નથી. ચારિત્ર એટલે ચારિત્ર, એનું નામ શક્તિ રૂપે છે, બીજું કાંઈ નથી. શું એમાં રાગ વિતરાગતા વ્યક્ત નથી, શક્તિમાં વ્યક્તિ નથી ને વ્યક્તિમાં શક્તિ નથી એમ કહેવું છે. ભાષામાં બહુ ભૂલ પડે. ગુણ પોતાનું સ્વરૂપ પર્યાયમાં પ્રગટ કરે છે એમ કે શાસ્ત્ર. શું કે શાસ્ત્ર? એમ કે ગુણ પોતાનું સ્વરૂપ પર્યાયમાં પ્રગટાવે છે એમ કે, છતાં ગુણ ગુણ રૂપે રહે છે. ગુણ જો પરિણમી જાય તો પછી બીજા સમયે પરિણમવાનું કાંઈ રહેતું નથી. તો ચોખ્ખું કહીએ તો એમ કહેવાય કે ગુણ ગુણપણે અકબંધ રહીને પર્યાય રૂપે પરિણમે છે. કેવી રીતે પરિણમતો હશે? કયો ગુણ ગુણપણે અકબંધ ઇન્ટેક્ટ એમ નેમ રહી જાય છે ફેરફાર વગરનો, અને છતાં પર્યાય રૂપે પરિણમે છે. ચારિત્ર ગુણ કાંઈ જ્ઞાનપણે પરિણમતો નથી ને જ્ઞાન ગુણ કાંઈ ચારિત્રપણે પરિણમતો નથી. માટે ગુણ પરિણમતો નથી એમ પણ નથી, અને ગુણ પરિણમી જાય છે એમ પણ નથી. એવું છે એટલે એ શૈલી સાધવાદને વિજ્ઞાન ન સમજાય ત્યાં સુધી સમજાયું નથી. એમાં શું છે, અરીસો છે એ ઘણા પરમાણુની અવસ્થા છે. બીજું એમાં સૂર્યના કિરણોથી જે રિફ્લેક્શન ઉભું થયું એ પરમાણુ જુદા છે સાહેબ. એ જે પ્રકાશના પર્યાય જે ચાંદડું આપણે પડે છે, અરીસો સૂર્યની સામે રાખીને ચાંદડું પાડે છે, બીજો પ્રકાશ એમાંથી છૂટે સામેથી. શું તો અંધારું હોય ત્યાં અજવાળું થાય. કોઈ ખૂણામાં અંધારું હોય ત્યાં અરીસો મૂકીને ચાંદડું ત્યાં લઈ જાઓ એટલે ત્યાં પ્રકાશ થાય પાછું. પણ એ પરમાણુ જુદા, પ્રકાશના એ પરમાણુ જુદા, સૂર્યના પરમાણુ જુદા, અરીસાના પરમાણુ જુદા. એટલે કોઈ વખત દ્રષ્ટાંત છે એ કોઈ અંશે લાગુ પડે છે, સર્વાંશે લાગુ ન પડે. આ સિદ્ધાંત બહુ વિવાદાસ્પદ થયેલો છે કે પર્યાય નીકળે ક્યાંથી. સુગાનીજીને પૂછ્યો તો વિભાવ આવ્યો ક્યાંથી ને વિભાવ ગયો ક્યાંથી કે, એટલે પૂછનાર તો ડૉક્ટર હતા સમજ્યા. સાયન્સના વિદ્યાર્થી પૂછે ત્યારે તો એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હાથમાં આવ્યો નથી, એ નક્કી થયું. બીજા તો ન સમજે પણ વિજ્ઞાન ભણ્યા હોય એ તો સમજે. શું એટલે ખ્યાલ આવી ગયો એટલે પછી એમને તો શું છે, બહુ ચર્ચા અપ્રયોજનભૂત વિષયની લંબાવવાનો એમની પદ્ધતિ જ નહોતી વાતચીતમાં. એટલે એમને જરા ખેંચ્યું વધારે કે ભાઈ સામાન્યમાં શુદ્ધિ અશુદ્ધિ છે જ નહીં, તો સામાન્ય તો જેવું છે એવું સામાન્ય જ છે કે, તો એ સમજાણું નહીં કેમ કે આપણે તો આત્માને શુદ્ધ શુદ્ધાત્મા 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 એ ઘૂંટી નાખ્યું છે. આ કે આત્મા શુદ્ધ નથી ને આત્મા અશુદ્ધ નથી, કેમ કે એ પર્યાય ધર્મ છે, જેવો છે એવો સામાન્ય છે. એટલે એ બેઠું નહીં. પછી આવી ગયું ક્યાંથી બેસે? પછી વધઘટ થતું નથી ને આવે જાય છે અને વધઘટ થતું નથી, એટલે કોઈ રીતે બેસે નહીં. જોયું કે આ આ માથાકૂટમાં ઉતરશે તો હિત અહિત કેમ થાય એ ભૂલી જશે. કારણ કે મૂળ મુદ્દો તો શાસ્ત્ર સ્વાધ્યાયનો આત્માનું હિત અહિત કેમ થાય છે એ સમજવાનો છે. શું હવે સિદ્ધાંત સમજવા જતા હિત અહિતનો વિષય સમજવાનું જ રહી જાય તો એને પહેલાં એ હિત અહિતનું પ્રકરણ સરખી રીતે સમજ્યા પછી એ પ્રકારની યોગ્યતા આવે આ સિદ્ધાંત સમજવાનો રાખવું જોઈએ. એ પહેલાં સમજવાનું રાખે તો હિત હિતની વાત ચૂકાઈ જાય. એટલે એમણે સીધો પ્રશ્ન કર્યો ઉત્તર દેવાના બદલે કે આપને આવી બધી વાતોથી શું મતલબ છે? આવી અપ્રયોજનભૂત વાતોથી શું મતલબ છે? ઓકે, કેમ અપ્રયોજનભૂત કેમ કહેવાય? કે સિદ્ધાંતની વાત તો પ્રયોજનભૂત કહેવાય કે જો દ્રવગુણ પર્યાયથી આત્મા સમજીએ તો વસ્તુનું સ્વરૂપ સમજાય, અને વસ્તુનું સ્વરૂપ સમજાય તો સમ્યક દર્શન થાય ને. એમ છે બા ભેગો, વિદ્વાન માણસ હતા, ડોક્ટર હતા, વિદ્વાન માણસ. તો કે નહીં, આ પ્રયોજનભૂત નથી. પહેલાં તો એ નક્કી કરો કે આ તમારે આ પ્રકારનું સમજવું એ પ્રયોજનભૂત નથી. તો પછી પ્રયોજનભૂત શું છે એ કયો કે? તો કે હું અપરિણામી ધ્રુવ પદાર્થ છું એ પ્રયોજનભૂત છે કે શું? એવું પોતાનું સ્વરૂપ સ્વીકારવું એટલું જ પ્રયોજનભૂત છે શ્રદ્ધામાં. આ પર્યાય ક્યાંથી આવીને ક્યાં ગઈને શુદ્ધિ ક્યાંથી થઈને શુદ્ધિ ક્યાંથી થઈને એ તમારા માટે અત્યારે વર્તમાન યોગ્યતામાં પ્રયોજનભૂત નથી. એટલે પ્રયોજનભૂતના પાછા સ્થૂળ સૂક્ષ્મ ભેદો છે કે કેટલીક વાત પ્રયોજનભૂત હોવા છતાં પણ અમુક યોગ્યતાએ પણ કઈ યોગ્યતા વર્તી રહી છે કે જેમાં અત્યારે કયું પ્રયોજનભૂત છે એ પણ એને સમજવું પડે, સમજવું જોઈએ. તો અપ્રયોજનભૂત ઉપરથી પોતાનું લક્ષ્ય છે એ ગૌણ થાય, હટી જાય, અને પ્રયોજનભૂત ઉપર એનું લક્ષ્ય બરાબર સ્થિર થાય, અને તો પ્રયોજન સધાય, નહીતર પ્રયોજન સધાય નહીં એવી દશા આવે. એટલે એ ખાસ ધ્યાન રાખો. મોક્ષમાર્ગ પ્રકાશકમાં ટોડરમલજી અને ગુરુદેવશ્રી પણ પોતાના પ્રવચનમાં એ વાત બહુ ધ્યાન ખેંચ્યું છે કે ભાઈ તું અપ્રયોજનભૂતને મુખ્ય કરવા જઈશ તો તારા પ્રયોજનનો વિષય તારા ધ્યાનમાં નહીં રહે, તું તારે છૂટી જશે અને તારું હિત સાધવાને બદલે અહિત સદાઈ જશે. એટલે શાસ્ત્ર સ્વાધ્યાય એમને એમ કરવા જેવો નથી, બહુ સમજીને કરવા જેવો છે. અવ્યક્તપણું સિદ્ધ કરવું છે તો કેટલી કેટલી અપેક્ષા એ અવ્યક્તપણું ગણાય છે એટલી વાત છે. પણ વસ્તુ સર્વથા અવ્યક્ત છે એમ કહેવાનો અભિપ્રાય નથી. એમ તો અનિર્દિષ્ટ સંસ્થાનમાં એ જ વાત છે કે એને આકાર જ નથી સર્વથા એમ કહેવાનો અભિપ્રાય નથી. શું આકાર વિનાનો કોઈ પદાર્થ હોય જ નહીં? આ તો એ તો પ્રાઇમ ઓફેસી વાત છે. શું કે આ પદાર્થ હોય ને એનો આકાર ન હોય એ તો કોઈ દિવસ બને જ નહીં. પદાર્થ હોય એના આકાર હોય હોય ને હોય જ. પછી હવે કઈ અપેક્ષા ક્યાં કેવી રીતે લાગુ પાડવી એ પછીની વાત છે કે આકાર નથી તો કઈ અપેક્ષા એ, આકાર નથી તો બીજી કઈ અપેક્ષા, આકાર નથી તો ત્રીજી કઈ અપેક્ષા એ પછીની વાત છે. એમ અવ્યક્ત છે એટલે સર્વથા અવ્યક્ત છે એમ બિલકુલ કહેવું નહીં. પણ કઈ કઈ અપેક્ષા એ અવ્યક્ત છે એટલું કહેવું છે. તો કે છ દ્રવ્યથી ભિન્ન છે માટે અવ્યક્ત કહીએ, કેમ કે એ બાહ્ય છે અને આત્મા અંતર તત્વ છે. પછી તો કે કષાયોનો સમૂહ સ્થૂળ અને બાહ્ય છે અને આત્મા અંતર તત્વ છે માટે પણ અવ્યક્ત કહીએ. ત્રીજું કે ચૈતન્ય સામાન્ય છે અને અવસ્થાઓ એ અવ્યક્ત છે, ઉત્પાદરૂપ નથી, અને દરેક વ્યક્તિઓ છે તે ઉત્પાદ થાય છે, દરેક પર્યાયનો ઉત્પાદ થાય છે તેને વ્યક્ત કહીએ. અને એવું એમાં નથી પણ છતાં એ બધું એમાં સમાયેલું છે. ઉત્પાદ રૂપ વ્યક્ત પર્યાય એને નહીં હોવા છતાં, એટલે પોતાનો ઉત્પાદ નવો નહીં થતો હોવા છતાં પણ અનાદિ અનંત જેટલા ઉત્પાદ પર્યાય ના થાય છે એ બધા એની અંદર અંતર્ગર્ભિત રહેલા છે. આવું એક અંતર તત્વ છે એને પણ અવ્યક્ત એ અપેક્ષા એ કહેવામાં આવે છે. આ ત્રીજી અપેક્ષા લીધી. ચોથું, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે. શું? ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે. સિદ્ધાંતના વિષયમાં કૃપાળુદેવે સમજવા માટે થોડો ખુલાસો કર્યો છે. કેવળ જ્ઞાનનો પ્રશ્ન ચાલ્યો છે 679માં, ત્યાં ખુલાસો કર્યો છે. કેટલીક શુદ્ધિ થઈ, કેટલીક વાત સમજાય છે આત્મામાં, કેટલુંક શુદ્ધિકરણ થવાથી કેટલીક વાત સમજાય છે. બધી વાત કોઈ એક તબક્કે સમજવા માંગે ને સમજાઈ જાય એવી યોગ્યતા નથી હોતી સમજવાની, એટલે ત્યાં એને થોડી ધીરજ રાખવી ઘટે છે. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ સમય છે. સિદ્ધાંતમાં પણ સૂક્ષ્મતા હોય છે ને, આ બધા સૂક્ષ્મ સિદ્ધાંતો છે કે વ્યક્તિઓ બધી અંતર્મગ્ન છે, અંતર્ગર્ભિત છે, એ સૂક્ષ્મ વાત છે. શું કે કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ એક સમય, રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ એક પરમાણુ, અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ એક પ્રદેશ. એ ત્રણેય એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે. ઘણું જ્ઞાન નિર્મળ થાય ત્યારે એ સીધું પ્રત્યક્ષ પકડાય, એક સમય એક પરમાણુ અને એક પ્રદેશ. બાકી છદ્મસ્થને એ સીધું પ્રત્યક્ષ પકડાય નહીં, શ્રુત જ્ઞાનથી અનુમાન કરી શકાય. સામાન્યપણે સંસારી જીવોનો ઉપયોગ અસંખ્યાત સમય વર્તે છે. એક ઉપયોગ પ્રવર્તે તો એમાં અસંખ્ય સમય ચાલે છે, તે વ્યાજાય છે. ત્યારે એને સમજાય કે મેં આ જાણ્યું, મને આ સમજાયું. તે ઉપયોગમાં સાક્ષાત્પણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં. જો તે ઉપયોગ એક સમય વર્તી અને શુદ્ધ હોય તો તેને વિશે સાક્ષાત્પણે સમયનું જ્ઞાન થાય. એટલે શુદ્ધતાની જરૂર છે એમ કહે છે. સૂક્ષ્મતા સમજવા માટે શુદ્ધતાની જરૂર છે એમ કહેવું છે. તે ઉપયોગનું એક સમય વર્તી પણ કષાયાદીના અભાવે થાય છે. શું કહે છે? એવું જે કેવળ જ્ઞાન, એક સમયનું કેવળ જ્ઞાન, એક સમયના કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાય, એ ક્યારે જણાય? કે સર્વથા કષાયનો અભાવ થાય તો ચારે કષાય ક્ષય પામે પછી, બારમા ગુણ સ્થાને સંજલનની ચોકડીનો પણ ક્ષય થાય પછી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય. એના સદભાવમાં થાય નહીં, કષાયના સદભાવમાં કેવળ જ્ઞાનનો ઉત્પન્ન થાય. જેને કષાયનો સર્વથા અભાવ થાય તેને જ કેવળ જ્ઞાન થાય, તો હજી સૂક્ષ્મમાં સૂક્ષ્મ કષાયનો અભાવ, તો જેને સ્થૂળ રંગરાગના નિમિત્તો વર્તતા હોય એને કેવળ જ્ઞાન હોય. કેવી રીતે મને એમ કહે છે, સમજાણું? હે, જ્યાં સર્વ, જ્યાં જેમ જેમ કષાયનો અભાવ થાય તેમ તેમ બાહ્ય ત્યાગ થાય. કેમ કે વિકલ્પનો અભાવ છે કષાયના અભાવમાં. તો જો વિકલ્પ જ નથી તો વિકલ્પનો વિષય ક્યાંથી રહ્યો? કે છે વિકલ્પ નથી તો વિકલ્પના વિષયનો અંગીકાર કરવા પણ રહેતો નથી. તો વિકલ્પ જેનો છૂટી ગયો એને વિકલ્પના વિષયની પ્રવૃત્તિ નથી, એટલે વિકલ્પના નિમિત્તો એને રાગ રંગના, રંગરાગના નિમિત્તો એને હોય નહીં. તો જેમ જેમ કષાયનો અભાવ થાય એમ બાહ્ય ત્યાગ પ્રદર્શિત થતો જાય છે, પ્રસિદ્ધ થતો જાય છે. એના અકષાયની સાધ્ય દશા પ્રગટ થઈ અને અકષાય પરિણામોનું ઐશ્વર્ય પ્રગટ થયું એમ સૂચવે છે. બાહ્ય ત્યાગ શું સૂચવે છે? એ આત્માના ઐશ્વર્યને સૂચવે છે. યથાર્થ પ્રકારે થયેલો, હું અર્થી કરેલો નહીં, આત્માના ઐશ્વર્યને સૂચવે છે. અને એનું મહિમા દિવ્ય ધ્વનિમાં ઘણો આવેલો હોવાથી અત્યારે સાપ જ્ઞાન લીસોટા રહ્યા કૃત્રિમ ત્યાગને પણ લોકો બહુ માન આપે છે. જે ખાલી યથાર્થપણે ન થયો એવા ત્યાગને પણ લોકો બહુ માન આપે છે. દરેક ધર્મમાં ત્યાગીને બહુ માન મળશે. કેમ ત્યાગીને બહુ માન મળે છે? કે મૂળ જેણે ત્યાગ કર્યો છે એવા જે મહાપુરુષો, તીર્થંકર આદિ પુરુષો, એમણે આત્માના ઐશ્વર્યને પ્રગટ કરીને ત્યાગ કરેલો છે. એના ઐશ્વર્યને પ્રસિદ્ધ કરે છે ત્યાગ. તો તો કહે છે કે કષાયનો સર્વથા અભાવ થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે. તો પછી એ કેવળ જ્ઞાનીને કષાય જ ન હોય તો કષાયના નિમિત્તો કોઈ પણ પ્રકારે આભૂષણ આદિ હોય એ તો વિચારવા જેવો પણ વિષય રહેતો નથી. શું એ તો બહુ સ્થૂળ વિષય થઈ ગયો. શું એમ કહેવું છે, કેવું લીધું છે કે એક સમય વર્તી પણ કષાયાદિના અભાવે થાય છે. કેમ કે કષાયાદિ યોગે ઉપયોગ મૂંઢતાદિ ધારણ કરે છે. જેનો કષાય તીવ્ર એના એના જ્ઞાનની મૂંઢતા વધારે. આમ લેવું, જેનો કષાય તીવ્ર પછી ચારમાંથી કોઈ પણ હોય, ક્રોધ હોય, માન હોય, માયા હોય કે લોભ હોય, જેનો કષાય તીવ્ર એનું જ્ઞાન મૂંઢાઈ જાય. કષાય જ્ઞાનને મૂંઢવે છે. ચારિત્ર ગુણની નિમિત્ત નૈમિત સંબંધે અસર જ્ઞાન ઉપર આવે છે એમ કહેવું છે. અને તેમજ અસંખ્યાત સમયવર્તી પણ ભજે છે તે કષાયાદિને અભાવે એક સમયવર્તી પણ થાય છે. અર્થાત કષાયાદિને યોગે તેને અસંખ્યાત સમયમાંથી એક સમય જુદો પાડવાનું સામર્થ્ય જ્ઞાનમાં હોતું નથી. તે કષાયાદિના અભાવે એક સમય જુદો પાડીને અવગાહે છે. શું ઉપયોગનું એક સમય વર્તુંપણું કષાય રહીતપણું થયા પછી થાય છે. માટે એક સમયનું એક પરમાણુ અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળ જ્ઞાન પ્રગટે એમ કહ્યું તે સત્ય છે. કેવી સિદ્ધિ કરી છે, કેવળ જ્ઞાનની સિદ્ધિ કષાયના અભાવથી સિદ્ધ કરી છે. શું પ્રશ્ન પૂછ્યો છે, એક સમયને એક પદાર્થ એક પરમાણુ અને એક પ્રદેશનો અને સિદ્ધાંત સમજાવ્યો છે ઉપદેશ પ્રધાનતા છે. શું વસ્તુના સ્વરૂપ પ્રધાનતા છે નહીં પણ ઉપદેશ પ્રધાનતાથી સમજાવ્યો છે કે કષાયનો અભાવ કર સમજવો હોય તો. આ એમને એમ નહીં સમજાય, આ વિતરાગી વિજ્ઞાનના શાસ્ત્રો તને એમને એમ નહીં સમજાય એમ કે છે. જેટલી તારી નિર્મળતા થશે એટલું તને સમજાશે, મલિનતામાં નહીં સમજાય તને એમ કેવું છે. શું છેલ્લે બહુ સરસ વાત કરી છે, અંતર વિચારમાં વર્તવાને અર્થે. શું શા માટે આ બધી વાતો કરી છે, આત્માના અંતર સ્વરૂપના વિચારમાં જવાને અર્થે જ્ઞાની પુરુષોએ અસંખ્યાત યોગ કયા છે. આવા જે અનેક પ્રકારના યોગાનું યોગ બને છે કે કષાયનો અભાવ થાય ત્યારે જ્ઞાન નિર્મળ થાય. આ તો યોગ થયો ને, એકબીજાનો જોડાણ થયું, ચારિત્ર ગુણનું ને જ્ઞાનનું જોડાણ કર્યું. આવા અસંખ્યાત યોગના પ્રકાર છે એકબીજાના ગુણના સંબંધે, શ્રદ્ધાના, જ્ઞાનના, ચારિત્રના, સુખના, પુરુષાર્થના અસંખ્યાત યોગ કયા છે. તે મધ્યનો આ એક વિચાર યોગ તમને કયો, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનો, એમ તમારે સમજવા યોગ્ય છે. કેવી વાત કાઢી છે અંદરથી બોલો. શુભેચ્છાથી માંડીને એટલે એક શુભ ઈચ્છા થાય, બધાનું કલ્યાણ થાવ, મારું પણ કલ્યાણ થાવ, એ શુભેચ્છાથી માંડીને સર્વકર્મ રહિતપણે સ્વરૂપ સ્થિતિ, એક શુભ ઈચ્છાથી માંડીને નિષ્કર્મ અવસ્થા નિર્વાણ પદની સ્વરૂપ સ્થિતિ ત્યાં સુધીમાં અનેક ભૂમિકાઓ છે. જીવના પર્યાયની અનેક ભૂમિકાઓ છે. જે જે આત્માર્થી જીવો થયા, હવે કોને લાગુ પડે છે કે જે જે આત્માર્થી જીવો થયા અને તેમનામાં જે જે અંશે જાગ્રત દશા ઉત્પન્ન થઈ, આત્મજાગૃતિ જો આત્માર્થી થયા, આત્મજાગૃતિ જેટલી અંશે થઈ તે તે દશાના ભેદે અનેક ભૂમિકાઓને તેમણે આરાધી છે. શું શ્રી કબીર, સુંદરદાસ આદિ સાધુજનો આત્માર્થી ગણવા યોગ્ય છે. એની મતમાં હતા ને, આત્માર્થી ગણ્યા છે, એને માર્ગાનુસારી ગણ્યા છે, આત્માર્થી ગણ્યા છે. શુભ ઈચ્છાથી ઉપરની ભૂમિકાઓમાં તેમની સ્થિતિ છે. બીજા શુભેચ્છાવાન કરતા એની સ્થિતિ સારી છે. અત્યંત સ્વરૂપ સ્થિતિ માટે તેમની જાગૃતિ લક્ષ્યગત થાય છે અને એ આત્માર્થીઓ સ્વરૂપમાં આવી શકે એવી સારી જાગૃતિ વાળા છે. એથી વધારે વિશેષ સ્પષ્ટ અભિપ્રાય હાલ આપવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી એમ કે છે. કેમ કે અન્ય સંપ્રદાયમાં છે ને, હવે સાંભળવા વાંચવા વાળાની કુટી નીચી હોય, આની કુટી આ આત્માર્થીની કુટી ઊંચી હોય, અને અન્ય મતમાં તો ગ્રહ જ નથી આતો આ બહુ સ્પષ્ટીકરણ કરવા જતાં પછી પેલા પોતાના કરતાનો આંખ નીચો મૂકી દેશે પાછો. બહુ નથી સ્પષ્ટીકરણ કરવું, ક્યાં થોડું ઘણું આટલામાં ઘણું છે કે એમ કરીને વધારે ખુલાસો નથી આપતા. બહુ વિચિક્ષણ બહુ છે વાત કરવામાં, ભાવ વિચિક્ષણ. આટલી વાત કરવી છે અને આથી વધારે કરવી નથી કે છે. કરવી છે એ તમારા હિતમાં કરવી છે, અને નથી કરવી એ પણ તમારા હિતમાં નથી કરવી, એમ કેવું છે. એટલી વિચિક્ષણતા ધરાવે છે. હા, ના સમજાય એવું છે, જરા સમજવું મુશ્કેલ પડે એવું છે. ઘણી વાતો લખી છે, આ તો બહુ બહુ મોટો પત્ર છે, 689માં. પહેલાં તો જ્ઞાની અજ્ઞાનીની વાણી ઉપર 3 પેરેગ્રાફ લખ્યા છે. સિદ્ધાંત બધા સૂક્ષ્મ આવે છે, અવ્યક્ત ના બોલ વધારે સૂક્ષ્મ છે. અને ગુરુદેવ શ્રી તો પ્રવચનો કર્યા છે, અને આ પ્રવચનોના પહેલા ભાગમાં અવ્યક્તના 6 બોલના પ્રવચનો આવશે. શું કહ્યું કે સર્વ પર્યાયો શક્તિ રૂપે આત્મામાં અંતર્ગર્ભિત રહેલી છે, માટે પણ આત્મા અવ્યક્ત છે. એ પર્યાયો વ્યક્ત થશે ત્યારે ઉત્પાદરૂપ પ્રગટ થશે, અત્યારે ઉત્પાદરૂપ પ્રગટ નથી, છતાં છે ખરી, માટે તે અવ્યક્ત છે, દ્રવ્ય સ્વરૂપે છે અને પર્યાય સ્વરૂપે નથી, એમ સમજ્યું. વ્યક્તપણું તથા અવ્યક્તપણું. ચોથો, ભેળા મિશ્રિત રૂપે તેને એટલે આત્માને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. શું કહ્યું કે વ્યક્તપણું એટલે પર્યાયનો ઉત્પાદ, પ્રગટ પર્યાય તે વ્યક્તપણું, અને અવ્યક્તપણું એટલે ત્રિકાળી સામાન્ય ધ્રુવ. ધ્રુવ અને પર્યાય બે ભેળા મિશ્રિત રૂપે પ્રતિભાસે છે. શેમાં? પ્રમાણ જ્ઞાનમાં. પ્રમાણ જ્ઞાનમાં યુગપદ દ્રવ્ય પર્યાય બંને પ્રતિભાસે છે, અને એક સાથે પ્રતિભાસે છે. ભેળા એટલે એક પદાર્થના અંગ રૂપે પ્રતિભાસે છે, છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી. એ પ્રમાણ જ્ઞાનમાં પર્યાય જે પ્રગટ છે વ્યક્તપણે, એમાં હું પણ હું કરતો નથી, એને સ્પર્શતો નથી, પર્યાયથી ભિન્ન રહે છે, એમ કહે છે. જુઓ, આ પર્યાયથી ભિન્ન પણ કાઢ્યું. ચોથા બોલમાં પર્યાયથી ભિન્ન પણ કાઢ્યું કે પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્ય પર્યાય બંને યુગ પર જણાતા હોવા છતાં પણ દ્રવ્યની મુખ્યતા છે, પર્યાયની મુખ્યતા નથી, સ્પર્શતો જ નથી, એમ કહે છે. વ્યક્તપણાને એટલે પર્યાયને અડતો જ નથી, એમ કહે છે. હું અડતો નથી, એને હું પર્યાયને અડતો નથી, એમ કહેવું છે. લ્યો, એ ત્રિકાળી અસ્તિત્વ જે છે એ ત્રિકાળી દ્રવ્યમાં છે, તો તારે અનુભવ શેનો કરવો છે? કે તારા અસ્તિત્વનો અનુભવ કરવો છે. અસ્તિત્વ છે એ મુખ્યપણે અનુભવ કરવાનો વિષય છે, જાણવાનો મુખ્યપણે વિષય નથી. શું? જેમ કે સ્વ પર પ્રકાશકપણું, તો પર પ્રકાશનમાં પરનું અસ્તિત્વ અને સ્વ પ્રકાશનમાં સ્વનું અસ્તિત્વ પ્રકાશાય છે. તો પરનું અસ્તિત્વ જાણવા રૂપે પ્રકાશાય છે, વેદવા રૂપે પ્રકાશાતું નથી. જ્યારે સ્વનું અસ્તિત્વ વેદનપૂર્વક જાણવા રૂપે પ્રકાશાય છે, એકલું જાણવા રૂપે પ્રકાશાતું નથી, કેમ કે પોતાનું અરૂપી અસ્તિત્વ છે. એ માત્ર જાણવાનો વિષય નથી, એ પોતાની હૈયાતી અનુભવ કરવાનો વિષય છે, અને તો જ ભિન્ન પડે. પોતાની હૈયાતીનો અનુભવ જુદાપણે ન કરે તો ભિન્ન ન પડે, એવું થાય છે. અને ભિન્ન ન પડે તો પરમાં એકત્વ થયા વગર રહીએ નહીં, તો પરપણે પ્રતિભાસે નહીં. આ મોટો અપરાધ થાય પાછો એકત્વનો. એટલે એ કહ્યું કે વ્યક્તપણાને આ આત્મા સ્પર્શતો નથી, કેમ કે એ વ્યક્તપણું અવ્યક્તપણાથી ભિન્ન છે અને પોતે અવ્યક્ત છે, પોતે વ્યક્ત નથી પણ પોતે અવ્યક્ત છે, શક્તિ રૂપે છે. બહુરી વ્યક્ત ઓર અવ્યક્ત ઓર દો ભાવ મિલે હુએ મિશ્રિત રૂપ યાકે પ્રતિભાસ મે આવે હે. તો બરાબર ચોખ્ખું છે, વધારે સ્પષ્ટ કર્યું છે એટલું છે. વ્યક્ત ને અવ્યક્ત બંને ભાવ લીધા, એ ભાવ ન લીધું, બંને એટલું જ લીધું છે. વ્યક્તપણું ને અવ્યક્તપણું એમ લીધું, એટલે બંને પણમાં બે ભાવ આવી ગયા. બરાબર છે. દો ભાવ મિલે હુએ, મિલે હુએ એટલે મિશ્રિત રૂપે, એ તો આમાં લીધું છે. મિશ્રિત રૂપે, મિલિત રૂપે પ્રતિભાસે, પ્રતિભાસ મેં આવે હે તો હું વ્યક્ત ભાવ એ કેવલ નહીં સ્પર્શે હે. કેવળ શબ્દ લીધો છે, વ્યક્તપણાને સ્પર્શતો નથી, વ્યક્તપણાને કેવળ સ્પર્શતો નથી. શું હવે સંસ્કૃત જોઈ લઈએ, શું વ્યક્ત અવ્યક્ત વિમિશ્રિત પ્રતિભાસે અપી વ્યક્ત અસ્પર્શત્વાત. વ્યક્તપણાને સ્પર્શતો નથી, એમ તો ચોખ્ખું કેટલું છે, વ્યક્ત અસ્પર્શત્વાત. મેં જયચંદજી એમ લીધું છે કે વ્યક્તપણાને કો વ્યક્ત મિશ્રિત પ્રતિભાસમાં આવે તો હું વ્યક્ત ભાવ એ કેવળ નહીં પ્રતિભાસે હે તાતે ભી અવ્યક્ત કહીએ હે. કેવળ શબ્દ વધારે લીધો છે, વ્યક્ત ભાવ એ કેવળ નહીં સ્પર્શે એટલે વ્યક્ત ભાવને જ કેવળ સ્પર્શતો નથી એમ લેવું છે. વ્યક્ત ભાવને સ્પર્શતો નથી અને વ્યક્ત ભાવને કેવળ વ્યક્ત ભાવને સ્પર્શતો નથી, એટલું બધા વધારે ચોખ્ખું કર્યું છે. ખરેખર તો એ વ્યક્ત ભાવને જાણે છે, સ્પર્શે હે એટલું, તો હું વ્યક્ત ભાવ એ કેવળ નહીં સ્પર્શે હે, નહીં સ્પર્શે હે એમ લીધો છે, નકાર જ કર્યો છે. બીજો કોઈ અર્થ ફરતો નથી, કઈ એક કેવળ શબ્દ ઉમેર્યો છે પણ એથી કઈ અર્થ નથી ફરતો. એક તો ભાવ એ કેવળ નહી સ્પર્શે, કેવળ વક્ત ભાવ નથી સ્પર્શતો એમ, બંને ને સ્પર્શે છે. એમાં તો શું છે કે અનુભવ તો પર્યાય ના છે ને, અવલંબન નથી પર્યાય ને, અવલંબન નથી પણ અનુભવ નથી તો એમ કેમ કહેવાય. એટલે કેવળ લઈએ તો એટલી અપેક્ષા લેવી જોઈએ કે કેવળ સ્પર્શ તો નથી, એનો અર્થ કે અનુભવ તો વ્યક્તપણાનો છે. અને હવે પછી એના બોલમાં એ જ આવે છે કે પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે, તો બાહ્યમાં તો પર્યાયમાં અનુભવાઈ રહ્યો છે, છતાં પણ વ્યક્ત પ્રાણા પ્રત્યે ઉદાસીન છે એટલે એ ગૌણ છે. એટલે એ તો ભાવ તો પાંચમાને અનુસરીને ચોથામાં લીધો છે, કેવળ શબ્દ નાખ્યો છે એમણે, આચાર્ય દેવ નથી લીધો, એમણે તો ખાલી અસ્પર્શત્વાત જ લઈ લીધું છે. એમ એમ લીધું કે બહુરી આપ હિ બાહ્ય અભ્યંતર પ્રગટ અનુભવમાન હે તો વ્યક્ત ભાવ તે ઉદાસીન દૂરવર્તી પ્રદ્યોતમાન હે, વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. તો એમ એક શબ્દ ઉમેર્યો છે એમણે, વ્યક્ત ભાવ તે ઉદાસીન દૂરવર્તી પ્રદ્યોતમાન હે. દૂરવર્તી શબ્દ ઉમેર્યો, ઓલામાં કેવળ ઉમેર્યો છે, આમાં દૂરવર્તી એક વિશેષ શબ્દ લીધો છે. જોર આપ્યું છે, ઉદાસીન પણ દૂરવર્તી પ્રદ્યુત માને તાતે ભી અવ્યક્ત કહીએ હે એમ, એ છઠ્ઠો બોલ છે. પણ આમ અર્થ કઈ બદલતો નથી, અર્થ કઈ બદલાતો નથી, કેમ કે આમાં શું છે કે ચોથા બોલ પાંચમા બોલમાં કેવળ શબ્દ અગાઉમાં વાપર્યો છે. શું સકળ વિશેષોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો સ્વભાવથી કેવળ એક શબ્દ વેદના પરિણામને પામીને શબ્દ સાંભળતો નથી. શું એ કેવળ શબ્દ પાંચમા બોલમાં એ બધી જગ્યાએ વાપરે છે? શું સકલ જ્ઞાય તાદત્મ નિષેધા પરિચ્છેદ પરિણત્વે સ્વયં શબ્દ રૂપેણ પરિણમનાચ અશબ્દ હ, એમાં પણ કેવળ શબ્દ નથી. સકળ નિર્જ્ઞાયક તાદાત્મ સકલ સાધારણ સંવેદન શક્તિ પરિણમન સ્વભાવત્વાત કેવળ શબ્દ વેદના પરિણામત્વે ન, ત્યાં કેવળ શબ્દ છે. લ્યો પાંચમા બોલમાં સંસ્કૃતમાં કેવળ શબ્દ છે, આમાં અવ્યક્તમાં કેવળ શબ્દ નથી પાંચમા બોલમાં, પણ જયચંદજીએ કેવળ શબ્દ નાખ્યો છે. શું કેટલો ફેર છે સંસ્કૃતમાં, સંસ્કૃતમાં પાંચમા બોલમાં અવ્યક્તમાં એટલો ફેર પડે છે. વ્યક્તિ માત્ર અભાવાત વ્યક્ત અવ્યક્ત મિશ્રિત પ્રતિભાસે વ્યક્ત અસ્પર્શત્વાત, બસ એ પાંચમો બોલ એટલો પૂરો કરી નાખ્યો છે. શું સકળ શબ્દ નથી લીધો, કેવળ શબ્દ વેદના પરિણામ શબ્દ અશ્રવણા એમ નથી. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે, પછી ચોથો બોલ વચ્ચે આપણે રહી જાય છે. ક્ષણિક વ્યક્તમાં વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે, એટલે પોતે એક પર્યાય માત્ર પણ એ નથી માટે પણ અવ્યક્ત છે, એ ચોથો બોલ છે. પછી આ પાંચમો બોલ છે કે વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેગા મિશ્રિત રૂપે પોતાને પ્રતિભાસવા છતાં પણ પોતે વ્યક્તપણાને સ્પર્શતો નથી, એટલે વ્યક્તપણામાં અહમપણું કરતો નથી, વ્યક્તપણાને અવલંબતો નથી, કેવળ અવલંબતો નથી એમ લેવામાં વાંધો નથી, અને વેદન અપેક્ષાએ કેવળ એને આમ કરે છે એમ પણ નથી, એમ પણ લેવામાં વાંધો નથી, માટે પણ આત્મા અવ્યક્ત છે. એ અવ્યક્તના વિશેષણમાં પ્રમાણ જ્ઞાનથી બંને જણાવવા છતાં પણ મુખ્યતા ત્રિકાળીની છે, વ્યક્ત પર્યાયની મુખ્યતા નથી, એવો એમનો સારાંશ સ્પષ્ટ નીકળે છે. છઠ્ઠો બોલ પછી કાન લઈશ.